સ્વામી, ઘણીવાર વેદોને શ્રુતિ પણ કહેવામાં આવે છે, શા માટે?
વેદોને તો 9 નામો છે, એમાંનું શ્રુતિ આ એકમાત્ર નામ છે.
એ 9 નામો કયા કયા છે?
શ્રુતિ, અનુશ્રવા, ત્રય, આમનાય, નામનાય, છાંદસ, સ્વાધ્યાય, આગમ, નિગમાગમ.
આમાંનું દરેક નામ કોઈ ખાસ લાક્ષણિકતા દર્શાવતું હશે. આ નામો કેવી રીતે આવ્યા અને તેમની લાક્ષણિકતાઓ શી છે એ વિશે જાણવાની મારી ઈચ્છા છે. કૃપા કરી મને શીખો.
જરૂર, એ નામોના આંતરિક અર્થો છે. શ્રુતિ એટલે જ સાંભળ્યું છે તે. ગુરુ વેદની ઋચાઓ ભણે છે, શિષ્ય સંપૂર્ણ એકાગ્રતાથી તે સાંભળીને એવા જ સ્વર ઉચ્ચાર સાથે તેનું પુનરાવર્તન કરી બતાવે છે. દરેક મંત્ર કે ઋચા શિષ્યને પૂરતા પ્રાવીણ્યથી બોલતા ન આવડે ત્યાં સુધી તે પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે જ શ્રુતિ નામ યોગ્ય ઠરે છે. અનુસરવાનો પૂર્ણ અર્થ થાય છે, એટલે કે જે ક્રમવાર સાંભળ્યું છે તે. ત્રય શબ્દ લઈએ, એનો અર્થ થાય છે 3 પ્રારંભકાળમાં વૈદિક શાસ્ત્રોના માત્ર 3 જ સંકલિત ગ્રંથો હતા, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ 3 જ મહત્વના ગણાતા હતા, એટલે આ શબ્દ ત્રય આવ્યો, જે હજીએ ટકી રહ્યો છે. આમનાય શબ્દ મૂળભૂત મનમાંથી આવ્યો છે. મન એટલે શીખવું. વેદોનો અભ્યાસ સાતત્ય જાળવીને સ્થિરતાથી કરવો પડતો હતો, એટલે સામૂહિક રીતે એનું નામ આમનાય અને નામનાય પણ પડ્યું. છાંદસ એટલે કાવ્યનો છંદ, જે સામવેદની જેમ સંગીતબદ્ધ થઈ શકે, એટલે એ નામ વેદોને પણ લાગી ગયું. સ્વાધ્યાય નામ પણ વેદો માટે વપરાતું હતું, કારણ કે વેદોનું જ્ઞાન પિતા તરફથી પુત્રને મળતું હતું. પુત્ર વંશમાં આગળ આ વેદોનું જ્ઞાન પિતા તરફથી પુત્રને મળતું ગયું, એમ વંશ પછી વંશમાં શીખવવું અને શીખવું અર્થાત સ્વાધ્યાય કરવો એમ ચાલતું આવ્યું, તેથી એ નામ પડ્યું. આગમ એટલે જે આવ્યું છે, તે ઉદ્ભવ્યું છે, તે નિગમાગમ પણ એ જ શબ્દનું વિસ્તૃતીકરણ છે. વેદો પરમાત્માના શ્વાસમાંથી ઉદ્ભવ્યા છે, એટલે પ્રત્યેક શબ્દ માત્ર પવિત્ર છે. દરેક શબ્દ મંત્ર છે, વેદો બધા જ મંત્ર છે.
મંત્ર મંત્ર એટલે શું?
મંત્ર એ નિશ્ચિત કરેલા લક્ષ્ય ઉપર પ્રકાશ પાડે છે, એટલે મંત્ર રચના છે જે મનન પ્રેરે છે અને તેમાં વૃદ્ધિ કરે છે, અથવા મન દ્વારા જાંચ કે તપાસ કરાવે છે. મંગ અક્ષર જાંચ તપાસની પ્રક્રિયા દર્શાવે છે અને ત્ર તારીને પાર લઈ જવાની શક્તિ, મુક્ત થવાની, ઉગારી લેવાની શક્તિ દર્શાવે છે. ટૂંકમાં મંત્ર એટલે જેની ઉપર મનન કરવાથી ઉગારી લે છે તે. જ્યારે વિધિ આતો કર્મકાંડ દ્વારા યજ્ઞયાગ થતા હોય ત્યારે વિધિ કરાવનારે તેના પ્રકાર અને મહાત્મા અંગે સતત જાગૃત રહેવું જોઈએ. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જે સૂત્ર એણે બોલ્યા જ કરવું પડે તેને મંત્ર કહેવાય છે. પરંતુ આજે જેઓ આવી વિધિઓ કરે છે તેઓ યાંત્રિક રીતે માત્ર પઠન કરતા હોય છે અથવા તો જીભ માત્ર ગણગણતી હોય છે. તેઓ મંત્રના અર્થ ઉપર ધ્યાન આપતા નથી. મંત્રોને જ્યારે અષ્ટમ પષ્ટમ કે અગડમબગડમ રીતે બોલવામાં આવે છે ત્યારે તેનું કોઈ જ ફળ મળતું નથી. વ્યક્તિ જ્યારે મંત્રના અર્થના પૂરા જ્ઞાન અને તેના મહાત્માની સમજ રાખીને એનું પઠન કરે છે ત્યારે તેનું પૂરેપૂરું ફળ મેળવી શકે છે. દરેક વેદની ઘણી શાખાઓ છે અને વૈદિક પંડિતે પ્રત્યેક શાખાની પૂર્ણ દિશા અને હેતુ અંગે પણ જ્ઞાન ધરાવવું જોઈએ.
શાખા શું છે?
શાખા એટલે અંગ, મૂળ વેદમાંથી લીધેલું ઉદ્ધરણ છે. વૃક્ષને શાખાઓ હોય છે, દરેક શાખાને ઉપશાખાઓ કે ડાળીઓ અને પાંદડાના ઝુમખા હોય છે. જ્યારે આ બધાને ભેગો ખ્યાલ બાંધીએ તો તે વૃક્ષ ઊભું થાય છે. દરેક વેદને કેટલીય મુખ્ય શાખાઓ અને કેટલીય ઉપશાખાઓ હોય છે, એ બધી જ હજી પ્રકાશમાં આવી નથી. માત્ર થોડી જ શાખાઓ ઓળખી શકાય છે અને તેનો અભ્યાસ થયો છે. જે શાખાઓ ભૂલાઈ ગઈ છે કે અભ્યાસમાંથી બાકાત થઈ ગઈ છે એની સંખ્યા પણ હજારોમાં છે. એ બધીના તો નામ અદૃશ્ય થઈ ગયા છે, એને કોઈ યાદ કરી શકે એમ નથી. આ જ કારણથી શાસ્ત્રો કહે છે કે વેદો અનંત છે, અનંતો વૈ વેદ. પરિણામે દરેક મહાન સંતો અને ઋષિઓ કોઈ એક કે વધારે વેદોમાંથી પોતાના અભ્યાસ અને વિધિ કે આચરણ માટે માત્ર થોડી જ શાખાઓ અપનાવી હતી.
ઋગ્વેદ શું છે? એને એવું નામ કેવી રીતે મળ્યું?
ઋગ્વેદ એ પરમાત્માની સ્તુતિ માટેના મંત્રો અને સ્ત્રોતોનો સમુચ્ય છે. ઋગ્વેદ નામે જે દેવતાઓની સ્તુતિ કરવામાં આવી હોય તેમને લાગુ કરી શકાય છે.
આ વેદમાં કયા દેવતાની સ્તુતિ કે એમનો મહિમા સૌથી વધારે ગવાયો છે?
એમાં ઘણા દેવતાઓની સ્તુતિ છે, પરંતુ એમાંની 23 અગત્યના દેવતાઓનો ઉલ્લેખ ઋગ્વેદમાં થયેલ છે.
આ બધા દેવતાઓ માનવ સ્વરૂપે છે કે એમના કોઈ ખાસ આગવા સ્વરૂપો છે?
તેઓના સ્વરૂપો માનવી જેવા જ છે.
એમના સ્વરૂપોનો ખ્યાલ આપવા વિનંતી છે, એમની જાણકારી આપશો.
સૂર્ય દેવતા એમના કિરણો એમના બાહુઓ છે. અગ્નિ દેવતા જ્વાળાઓ એમની જીવા છે. એમનું ચિત્રણ કંઈક આ પ્રમાણે કરવામાં આવ્યું છે. અગ્નિ દેવતાનો જન્મ સૂકું કઠણ લાકડું અર્થાત અરણી ગોળ વલોવવામાં આવે છે ત્યારે થાય છે. અગ્નિને મા બાપ છે, પરંતુ એનો જન્મ થતાની સાથે જ એ પોતાની મા અને બાપને ખાઈ જાય છે. એટલે કે લાકડાના જે બે ટુકડાના સંઘર્ષમાંથી તણખો ખર્યો તે બે અગ્નિથી નાશ પામે છે. અગ્નિને 10 દાસીઓ હોવાનું પણ કહેવાય છે. એ દાસીઓ 10 આંગળીઓ છે જે અરણીને પકડે છે અને ગોળ ગોળ ઘુમાવે છે. જેટલી વાર અરણીને વિધિસર ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે એટલી વાર અગ્નિ પેદા થાય છે. એટલે જ અગ્નિને બહુજન્મ અર્થાત વારંવાર જન્મનારો એવું નામ મળ્યું છે. ધુમાડાની કે ધૂમની શેર અગ્નિની હાજરી દર્શાવે છે. એ જાણ કે એનો ધ્વજ અર્થાત કેતુ છે, તેથી અગ્નિનું બીજું નામ ધૂમકેતુ પણ રાખવામાં આવેલ છે, જે નામે એમનું આહ્વાન કરવામાં આવે છે. અગ્નિને યજ્ઞ સારથી પણ કહે છે, યજ્ઞ માટેના રથનો સારથી, કારણ કે અગ્નિકુંડમાં જે જે દેવતાઓને આહુતિ અર્પણ કરાય છે તે બધા દેવતાઓને અગ્નિ આ રથમાં બેસાડીને યજ્ઞ સ્થાને લાવે છે. જે દેવતાઓને આહુતિ અર્પણ કરાય છે તે અર્પણ અગ્નિ દ્વારા એમને પહોંચે છે. દરેક યજ્ઞમાં અગ્નિ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. ઋત્વિક અર્થાત પૂજારી, હોતા અર્થાત સ્તુતિગાન કરનાર, પુરોહિત અર્થાત વિધિ કરાવનાર અને બ્રહ્મા અર્થાત કર્મકાંડ ઉપર દેખરેખ રાખનાર એમ ચારેય દેવતાઓ વતી તેમનું પાત્ર અગ્નિ જ ભજવે છે. એટલે એ માટે પણ અગ્નિની સ્તુતિ કે પ્રશંસા કરવામાં આવે છે. અગ્નિ મનુષ્યનો નિકટનો મિત્ર છે, કારણ કે અગ્નિ વિના એ ભાગ્યે જ જીવન વિતાવી શકે. માનવીની શરીરની અંદરની અને બહારની બધી જ પ્રવૃત્તિઓના પાયામાં અગ્નિનો સિદ્ધાંત રહેલો છે. એટલે અગ્નિને ગૃહપતિ અર્થાત ઘરના માલિક તરીકે પણ સંબોધવામાં આવે છે. અગ્નિને પોતાની કોઈ જ પસંદગી નથી કે પોતાનો કોઈ પૂર્વગ્રહ નથી. અગ્નિ બધા જ પ્રાણી માત્રને, બધી જ જાતિઓને કે જ્ઞાતિઓને કોઈ પણ ભેદભાવ વિના સરખા જ ગણે છે. એટલે એને સમમિત્ર અર્થાત એક સરખા મિત્ર તરીકે પણ સંબોધન થાય છે.
ઋગ્વેદનો મુખ્ય ઉપદેશ શું છે?
ઋગ્વેદ સંપનો પાઠ શીખવે છે. બધા જ મનુષ્યોને તે એક સરખી જ પવિત્ર ઈચ્છાઓ રાખવાનો બોધ આપે છે. બધા જ હૃદયોમાં એક સરખી સારી અપેક્ષા પ્રજ્વલિત થવી જોઈએ. બધા જ વિચારો ઉમદા લક્ષ્ય તરફ લઈ જતા શુદ્ધ ઈરાદાઓ વડે જ દોરવાતા હોવા જોઈએ. બધા જ મનુષ્યોએ સત્યને એક જ માર્ગે ચાલવું જોઈએ, કારણ કે બધા એક જ પરમાત્માના પ્રગટ સ્વરૂપો છે. આજે લોકો માને છે કે માનવજાતની એકતાનો પાઠ તદ્દન નવો જ છે અને એ દિશામાં પ્રગતિ કરવાનો વિચાર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. પરંતુ માનવ વંશની એકતાનો વિચાર સહેજ પણ નવો નથી. ઋગ્વેદના કાળમાં આ જમાના કરતાં પણ વધારે સ્પષ્ટતાથી અને ભારપૂર્વક આ વિચાર જાહેર થયો હતો. એકતા કે એકાત્મતા એ ઋગ્વેદની સર્વશ્રેષ્ઠ આદર્શ છે. બધા જ ઈશ્વરના અંગો છે, બધામાં એની જ શક્તિ, એની જ ઊર્જા છે. દરેકની અંદર રહેલ વાસ્તવિક કે હકીકતરૂપ આત્મા એ સાચા અર્થમાં તો એકની જ અભિવ્યક્તિ છે, જેણે અનેક રૂપ ધારણ કર્યા છે. વેદોનો આદેશ છે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે ભિન્નતાનું અંતર લાદવું ન જોઈએ. માનવીમાં આજે આવો વૈશ્વિક અને સર્વગ્રાહી દ્રષ્ટિકોણનો અભાવ છે. લોકોએ ભેદભાવવાળો અને સંઘર્ષો અનેક ગણા વધારી દીધા છે અને તેમના પોતાના જીવન સંકુચિત અને કુંઠિત બની ગયા છે. પ્રાચીન કાળમાં ઋગ્વેદે પાબંદીઓની અવરોધોને તોડી નાખીને સંકુચિતતાની લાગણીઓને ફગાવી દીધી હતી અને એકતા જાહેર કરી દીધી હતી.
યજુર્વેદ શું છે? એ નામથી જ એને શા માટે ઓળખવામાં આવે છે?
એ નામ મૂળ ધાતુ યજમાંથી આવ્યું છે. એની ઘણી વ્યુત્પત્તિઓ થઈ છે અને દરેકનો એક ખાસ અર્થ છે, પરંતુ સૌથી વધુ ચલણમાંનો અર્થ છે દેવપૂજા અને દાન, બક્ષિસો આપવી. યજુર્વેદમાં દેવતાઓને પ્રસન્ન કરવા માટેના યજ્ઞ અને યાગાદિ કર્મો અંગેને વિધિઓ અને રીતિઓનું વર્ણન છે. અધ્વરનો અર્થ પણ યજ્ઞ થાય છે, એટલે યજુર્વેદને કેટલીકવાર અધ્વરવેદ પણ કહેવામાં આવે છે.
યજુર્વેદમાં શો બોધ સમાયેલો છે?
મીમાંસાને આધારે યજુર્વેદના બે સંપાદનો થયા છે. એક ગ્રંથ આદિત્ય અથવા તો સૂર્યની પ્રણાલિકાઓને અને બીજો ગ્રંથ બ્રહ્માની પ્રણાલિકાઓને મધ્યબિંદુ તરીકે રાખીને રચાયો છે. આ બીજા ગ્રંથને કૃષ્ણ અર્થાત કાળો યજુર્વેદ તરીકે અને પહેલાને શુક્લ અર્થાત શ્વેત યજુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. શુક્લ યજુર્વેદ ઉત્તર ભારતમાં અને કૃષ્ણ યજુર્વેદ દક્ષિણ ભારતમાં વધુ પ્રચલિત છે. કૃષ્ણ યજુર્વેદનું સંપાદન ઋગ્વેદના મંત્રોની વધુ નિકટ છે. આમાં રહેલા મંત્રો અને સૂત્રોનો ઉપયોગ યજ્ઞના અગ્નિમાં દેવતાઓને નૈવેદ્ય અર્પણ અથવા આહુતિ આપતી વખતે તેમની પૂજા અર્ચનામાં કરાય છે. કૃષ્ણ યજુર્વેદમાં 86 શાખાઓ સમાયેલી છે અને દરેક વિશે ખાસ સમજૂતી માટેની ટિપ્પણીઓ એમાં આપવામાં આવી છે, પરંતુ એનો અભ્યાસ કે આચરણ કરનાર લોકો ન હોવાથી એમાંની ઘણી ખરી સ્મૃતિમાંથી આજે તે વિસારે પડી ગઈ છે. માત્ર 4 જ ટકી રહી છે, બાકીની 82 કાળની ગર્તામાં ડૂબી ગઈ છે. શુક્લ યજુર્વેદની 17 જેટલી ધ્યાનાકર્ષક શાખાઓ છે, પરંતુ તે બધીએ પણ કાળની અસર ઝીલી શકી નથી અને હવે તેમાંની માત્ર 2 જ ઉપલબ્ધ છે. આ 2 શાખાઓ કેટલી અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ હશે તેનો ખ્યાલ કરીએ છીએ ત્યારે એક જ નિષ્કર્ષ ઉપર આવી શકાય છે કે આ વેદ અનન્ય મૂલ્ય અવર્ણનીય છે. વેદોના જ્ઞાન વૈભવ અને એની મહત્તાનો અંદાજ લગાવવો એક એવું કપરું કાર્ય છે જે કોઈ જ કરી ન શકે. વેદોને ભાષા કે કલ્પના દ્વારા પહોંચી શકાય તેમ નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ, અર્થાત એવું કે જેનાથી શબ્દો અથડાઈને પાછા ફરે છે અને મન વડે જ તે પ્રાપ્ત થાય એમ નથી. આને જ સત્ય તરીકે જાણ અને આ જ સત્ય છે એ જાણવા બદલ તું એનું ગૌરવ લે અને આ પ્રમાણે તું એને ઓળખી શક્યો એનું પણ તું ગૌરવ લે. જેઓ આ બાબત જાણી શક્યા છે તેઓ ખરે જ ઈશ્વરના કૃપાપાત્ર ગણાય. ઊંડાણમાં ડૂબકી મારીએ તેઓ કિંમતી રત્નો મેળવી શક્યા છે. તેમના જીવનનું લક્ષ્ય તેમને પ્રાપ્ત થઈ ગયું છે, તેમનો પુરુષાર્થ પણ સફળ થયો છે.
સ્વામી, આપે જણાવ્યું કે વેદોને બીજા 9 નામો વડે પણ ઓળખાવાયા છે, તો એનાથી પણ વધારે નામો પણ છે કે કેમ?
એને માત્ર 9 નામો વડે થોડા ઓળખી શકાય? એના તો બીજા ઘણા નામો છે. દ્રષ્ટાંત રૂપે જોઈએ તો એને પ્રશ્ન પણ કહે છે, અને પ્રમથા જ પણ કહે છે. આ નામો વેદોના વિવિધ પાસાઓને અને એમાં રહેલા બોધના લક્ષણો અને સંદર્ભો રજૂ કરે છે.
પ્રશ્ન, એનો શું અર્થ થાય છે?
સર્વશક્તિમાન પરમેશ્વર પ્રશ્ન ગર્ભ છે, જેમાં બધું સ્પષ્ટીકરણ અને જ્ઞાન સમાયેલું છે. પ્રશ્ન શુદ્ધિ, સ્પષ્ટતા અને પવિત્રતાનો નિર્દેશ કરે છે. એ શબ્દ દર્શાવે છે કે પરમેશ્વરમાં નિર્મળ બુદ્ધિ છે. એ જ જ્ઞાનને વેદોમાં શબ્દોનું રૂપ આપવામાં આવ્યું છે. પવિત્ર ચેતના અને નિર્મળ બુદ્ધિ ધરાવતા ઋષિઓ સર્વવ્યાપી બ્રહ્મ અર્થાત કોસ્મિક સેલ્ફને જ તેમને પ્રેરણા આપે છે અને તેમને સ્ત્રોતો અને મંત્રોને સ્પષ્ટ રૂપે નિહાળવાની આર્ષદૃષ્ટિનું વરદાન આપે છે. આવા ઋષિઓ જેઓ પરમેશ્વરની ભક્તિ કરતા કરતા સત્યને જાણી શક્યા, તેમણે પણ બ્રહ્મની ઓળખ પ્રાપ્ત કરી અને એને પ્રશ્નગર્ભ નામાભિધાનથી નવાજ્યા. ઋષિઓ જેઓ આર્ય દ્રષ્ટિ રચી શકતા હતા, તેઓ કર્મબંધનોથી બંધાતા ન હતા. તેઓ બ્રહ્મમાં સમાઈ જઈને ફરી જ્યારે આવિષ્કાર કે અભિવ્યક્તિ શરૂ થાય ત્યારે બ્રહ્મમાંથી પુનઃ પ્રગટતા, એટલે જ અજહ અર્થાત અજન્મા તરીકે તેમનું અભિવાદન કરવામાં આવે છે. વેદો આ શબ્દોમાં તેમનો જય જયકાર કરે છે. તેમની પ્રકૃતિ શુદ્ધ અને પવિત્ર તેજોમય હોય છે, એટલે તેમને અર્થાત ઋષિઓને પણ પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. ઈશ્વર કૃપાથી પ્રાપ્તિ માટે તેઓ એટલી તીવ્ર યાતના ભરી ઉત્કંઠા સેવતા કે તેમની સમાધિની અવસ્થામાં બ્રહ્મ આપોઆપ સ્વયં પ્રગટ થાય અને તેમને બ્રહ્મયજ્ઞની દ્રષ્ટિનું પ્રદાન કરતા.
બ્રહ્મયજ્ઞ શું છે?
બ્રહ્મયજ્ઞ એ સ્વાધ્યાય છે, એટલે કે વેદોનો ગ્રહણ અભ્યાસ અને તે મુજબનું આચરણ. જે ઋષિઓ અજન્મા અર્થાત અજહ હતા, તેમને બ્રહ્મ દ્વારા તેમને મળેલી દ્રષ્ટિ પ્રમાણે તેમને લાધેલા સત્યને રૂપ મંત્રો, સ્ત્રોતો કે સૂત્રો આપીને તેનો પ્રસાર કરવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. તેમણે જ જગતની શાંતિ અને સમૃદ્ધિ અર્થે યજ્ઞ યાગાતિની વિધિઓ રચી અને એ દ્વારા પોતાને લાધેલ સત્યને સ્વરૂપ આપ્યું. જેઓ પોતાના હૃદયમાં મંત્રની જાગૃતિ, પરમ સત્યનું જ્ઞાન, બ્રહ્મનો અર્થ અને તેનું મહાત્મા અને ધર્મ અર્થાત સામાજિક સુસંવાદિતા, વ્યક્તિગત હક અને ફરજો તે અંગેના નીતિ નિયમોનું સાંગોપાંગ ધારણ કરી રાખતા હતા, તેઓને વેદો ઋષિ તરીકે સ્વીકારતા હતા. આવા ઋષિઓ દ્વારા અધિકૃત અને સ્વીકૃત કર્મકાંડીય વિધિ પૂર્વકના અર્પણ અર્થાત આહુતિને યજ્ઞ કહે છે. સત્યની પ્રાપ્તિ માટેની તીવ્ર ઉત્કંઠાને તપ કે તપસ્વી જીવન કહે છે. બ્રહ્મની પ્રાપ્તિથી થતી હોવાથી એને અર્થાત બ્રહ્મને તપોજ અર્થાત તપથી મળનાર કહે છે અને બ્રહ્મ તરફથી તપસને મળેલા પ્રતિભાવને વેદવાક અર્થાત દેવવાણી કહે છે. તપોજનો અક્ષરશઃ અર્થ તપમાંથી જન્મેલું એવો થાય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તપમાંથી જન્મવા સુધી બ્રહ્મનું અસ્તિત્વ હતું જ નહીં. બ્રહ્મ તો સનાતન છે, અનાદિ છે, તેનો કોઈ પ્રારંભ છે જ નહીં, એના પર કાળની કોઈ અસર થતી નથી, એટલે તે કાલાતીત છે. તપમાંથી જન્મેલું એટલે જેણે તપ કર્યું તે વ્યક્તિ માટે તે પ્રકાશમાં આવ્યું, એટલે કે એને બ્રહ્મ દર્શન થયું તે હંમેશ માટે છે જ. બ્રહ્મે જ એવો સંકલ્પ કર્યો છે, બ્રહ્મે જ પોતાના વાકરૂપે શબ્દરૂપે પ્રગટ થયો, એ શબ્દ જ વેદ મંત્ર બન્યો, એટલે સર્વશક્તિમાન પરમેશ્વરને વેદોમાં મંત્રકૃત કે મંત્રકૃત અર્થાત મંત્રના રચનાર કે ઋષિકૃત ઋષિઓના સર્જક તરીકે વર્ણવવામાં આવે છે. આ નામો કોઈ કોઈ જગ્યાએ દેખાતા બીજા નામો જેવા કે સ્વયંભુ અર્થાત પ્રગટેલા, તપોજ એટલે કે તપમાંથી જન્મેલા વગેરે ઉપરાંતના છે. મેં પ્રશ્નગર્ભ નામનો ઉલ્લેખ કર્યો. પરમેશ્વરનું એ નામ અર્થસભર છે. એ નામ અન્ન, જળ, અમૃત અર્થાત અમૃતત્વ આપનાર અને વેદના જ્ઞાનનો સંકેત આપે છે. સર્વશક્તિમાન બ્રહ્મમાં જ આ બધું હોવાને કારણે જાણે કે ગર્ભની જેમ, તેથી એને બ્રહ્મને પ્રશ્નગર્ભ નામ મળ્યું. આ રીતે બ્રહ્મ વેદરૂપ તરીકે પોતાની આંતરિક વાસ્તવિકતા જાહેર કરે છે.